असंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तपा क्रिया फलम सहजानंद गुरु भजे सदा सहजानंद गुरु भजे सदा ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सर्वावतारिणे हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय सहजानंद सुखरूपाय नमो नमः सहजानंद स्वामी महाराज
2067 जेठ वद 12 तारीख 28/11 मंगलवार पूर्व वेलो दरंग 20 બાલ શર્માએ ભક્તિ દેવીને હિતોપદેશ કર્યો. ઉત્તમ રાજાએ પૂછ્યું, બાલ શર્માના એક માત્ર પુત્ર ધર્મદેવ છપૈયા રહ્યા અને તે પણ તેના મિત્ર કૃષ્ણ શર્માના હિતને માટે. તે માટે જ્યારે પોતાને ઘેર ઇટાર ગયા ત્યારે તેમણે ધર્મદેવને હિતોપદેશના વચન કહ્યા. પિતા અને માતા પુત્રને ત્યાંને ત્યાં ઘર જમાઈ તરીકે મૂકીને વર વિનાની જાન લઈને જ્યારે પોતાને ગામ ઇટાર જવા તૈયાર થયા ત્યારે એના મનમાં એમ થયું કે હવે અમે અમારા છોકરાને અહીં મૂકીએ છીએ તો શિખામણના થોડા શબ્દો કહેતા જઈએ. એટલે બહુ સરસ શિખામણ આપે છે. હિતોપદેશ, હિત કરે એવો ઉપદેશ. ધર્મદેવને હિતોપદેશના વચન કયા? હે મુનિવર, સુખદાયક તે વાત હવે મને કહો. આમ દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે બાલ શર્માએ આ નવદંપતિને શું શિખામણ આપી એ મારે સાંભળવી છે. ઉત્તમ રાજાના આવા વચન સાંભળીને અત્યંત પરમ દયાળુ મુક્તાનંદ સ્વામી તુરંત તેમને તે વાત કહેવા લાગ્યા. બાલ શર્માએ મનમાં ખૂબ જ ધીરજ રાખી પછી ભક્તિ દેવી આગળ તે સમયે પતિવ્રતા શ્રીના બધા જ ધર્મ કયા. ધીરજ એટલા માટે રાખી કે વર વગરની જાન લઈને પોતાને આજ ઘેર જવાનું થાય છે. એકનો એક દીકરો કાળજાના કટકા જેવો કાઢીને આપી દીધો. કેટલા ઉદાર પર હિતાર્થે એને પોતાનો દીકરો દઈ દીધો. એના મનમાં એવું જરાય ન રહ્યું કે દીકરાને અમે અમારા હાથમાં જ રાખીએ અને દીકરાની વહુને પણ અમે જરાય સહકવા ન દઈએ, એમ આવું કાંઈ ન રાખ્યું. સજ્જય મનમાં એવો વિચાર નહીં કે છોકરો આવી રીતે અહીં એના હારામ ઘર જમાઈ કઈ રીતે રાખવો, આમ કેમ દઈ દેવાય. પણ જ્યારે સૌના ભલાનો એક ઉત્તમ વિચાર હતો ત્યારે તરત નિર્ણય લઈ લીધો. આવા નિર્ણય બધાથી લઈ શકાતા નથી. ભારત દેશ જ્યારે યુરોપિયનના હાથમાં હતો અને ગાંધીજી વગેરે કેટલાક માણસોએ આઝાદીની ચળવળ ઉપાડી ઘણા વર્ષના દાખલે અને ઘણાય તોફાનો ખૂનો સહનશક્તિઓ બધું કરતા કરતા જ્યારે આઝાદ થયા ત્યારે ભારતના રજવાડાનો પ્રશ્ન આવ્યો ત્યારે ભાવનગરના ધણી કૃષ્ણકુમાર સિંહજીએ 1800 પાદરનું પોતાનું રજવાડું સૌ પહેલું કૃષ્ણાર્પણ કર્યું. આ એમની કુળ પરંપરા પ્રાપ્ત સત્તા હતી, હું રાજા છું એવું એક માન હતું. 1800 ગામનો ધણી છું, ગોહિલવાડનો પતિ ગણાય, ભૂધર ભૂપતિ. એ નહીં વિચારાય કે એમ આ બધી સંપત્તિ, 1800 ગામડા એટલે કેટલી જમીન કહેવાય, જમીનનો ભાવ કેટલો, બધી પોતાની સત્તા માલિકી પણ હટાવી લીધી, દઈ દીધી. માણસથી 5 વીઘા જમીન નથી દેવાતી. અરે બાપા, જરીક નથી છૂટતું, જરીક. શેઢે સીમે ખૂંટા માટે માથા કપાણસ. એણે 1800 ગામનું રાજ દઈ દીધું. આ વાત ઇતિહાસમાં અમર થઈ ગઈ છે. ભારતની આઝાદીની યશોગાથામાં ભાવનગરનો કૃષ્ણકુમાર સિંહજી એક એવો તારલો ચમકે છે કે જેને દુનિયા કાયમ યાદ કરશે, સમાજસેવકો યાદ કરશે, અને આપણા જેવા સાંપ્રદાયિક આધ્યાત્મિક માર્ગના માણસો પણ એને મનોમન વંદન તો કરશે. સત્તા કોઈને છૂટતી નથી, કોઈને નહીં, છોડવી પડે છે. બીજા બધાને રજવાડા છોડવા પડ્યા, અને કૃષ્ણકુમાર સિંહજીએ તો પ્રેમથી અર્પણ કર્યું. બાકીના તો એવાય નીકળ્યા કે જેની પાસેથી ધાક ધમકી મારીને પછી વલ્લભભાઈ પટેલે લઈ લીધું. પણ આણે તો યદ ભૂત હિતમ સત્યમ, કે સમાજનું આ રીતે જ હિત થઈ શકે અને આ ખૂબ સારું કામ થઈ રહ્યું છે એમાં આપણે પહેલ કરવી જોઈએ, એવો વિચાર કરી રજવાડું દઈ દીધું. થોડાક રૂપિયા નથી છૂટતા, આખું રજવાડું દઈ દેવું, રાજા મટી અને માણસ થઈ જવું, નાગરિક થઈ જવું, હવની હરખા થઈ જવું, જે પ્રજા ઉપર પોતે રાજ્ય કરતા હોય, દુનિયામાં એના વરઘોડા નામના અને યશોગાન ગવાતા હોય, એ માણસને હવ માણસની લાઈનમાં બેસી જવું, એ કાંઈ છોકરાના ખેલ નહીં. આપણે સાધુ સંતો થયા છીએ ને, બધો ત્યાગ કર્યું ગણાય ને, પણ સહેજ માન ઓછું થાય એવી જ્યાં આમ વાત આવે, પ્રસંગ આવે ને, ત્યાં ધુજારી ઉપડે છે. અને એ માન ઓછું કરનાર સામે પોતાના ગુરુ હોય ને તો એની હારે ચકમક થવા માંડે તરત જ. ત્યારે ઓલ્યાને નહીં વિચારાયો હોય કે રજવાડું દઈને રાજા મટી અને રૈયત થઈ જઈશ, તે ઘણી ખમ્મા ને ચમર ઢોળાતા હોય એ તો ન થાય. પછી દરેક માણસને વિશેષ રહેવાનું મન હોય છે, સામાન્ય રહેવું તો કોઈને ગમતું નથી, સાધુને પણ નહીં. ત્યાગી વૈરાગી કહેવાતા હોય ને તોય એને હવની અરે સામાન્ય રહેવું નથી ગમતું, કાંઈક વિશેષતા જોઈએ છીએ. ત્યારે તો એક ક્ષત્રિય હતો, એક રાજવી હતો, વળી પરંપરાથી પ્રાપ્ત એને રજવાડું હતું, એના બાપ દાદાનું હકવાળું હતું, લોહીમાં આવ્યું હતું. તો એ માણસે પહેલ કરીને દઈ દીધો. પાછળથી બીજા રાજાઓને એમ કરવા વિવશ થવું પડ્યું. કોઈ બુદ્ધિશાળી સજ્જન માણસ ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજીની વાતને જો વિચારે ને તો એના બધા રૂમાડા ઉભા થઈ જાય. આ દુનિયા ઉપર જીવનારા કાળા મથાના માનવીના સ્વભાવથી હું અને તમે પરિચિત ક્યાં નથી, સમજાણું. વિશેષ રહેવા માટે મતતો માણસ કદી વિશેષ થઈ શકતો નથી. સારા ઉન્નત વિચારોમાં જે પહેલ કરે એ જ વિશેષ ગણાય છે. કૃષ્ણકુમાર સિંહજી વિશેષ ગણાય. આપણે મરવા પડીએ તોય સત્તા મુકતા જ નથી, ચાવીઓ છોડતા જ નથી. ગમતું જ નથી ને, છૂટતું જ નથી ને માણસથી. માણસને છોડવાની જ્યાં વાત આવે ત્યાં ભય વ્યાપી જાય છે કે આ સત્તા સંપત્તિ જો છોડી દઈશ તો હું થાહે. આમ હું થાહે એમ મોટો જબર પ્રશ્ન માથા હારે અથડાઈશ. કેટલું અજ્ઞાન! હમણે તો એક મહાશય મને મળ્યા હતા આધ્યાત્મિક માર્ગના, ભગવા કપડાધારી મહાશય હતા, જેને સમાજ ત્યાગનું પ્રતીક સમજે છે આ કપડાને, એ પહેરેલા મહાશય. એની સાથે સહજ સ્વભાવે મારે વાર્તાલાપ થતો હતો. એમાં એણે એક વાત એવી કરી કે હવે હું કાંઈ નથી કરતો, બધું યાને હોપી દીધું, પણ ચાવી મારી આગળ રાખીશ, એનથી કાંઈ થાય નહીં. ચેકમાં સહી હું કરું? મને પૂછ્યા વગર કાંઈ થાય નહીં. હું કાંઈ કરતો નથી, પણ એમ એના ગૌરવની વાત કરતા હતા અને મને હસવું આવતું હતું કે આપણ માનવીઓ કેટલા જ્ઞાની ગણાયા પછી પણ પાર વગરના અજ્ઞાની હોઈએ છીએ અને એ વાતને આપણે જાણતા નથી. શ્રી હરિજી મહારાજ જાણે છે કે આ જીવની દુર્દશા તો જુઓ. આપણને એ નથી ખબર કે હવની ચાવી માત્ર ને માત્ર એકની પાસે છે, એકના જ હાથમાં છે. હું અને તમે ચાવીવાળા ગણાઈએ છીએ એ જ એમ બતાવે છે કે આપણે અજ્ઞાની છીએ. કંટ્રોલર એકમાત્ર ભગવાન છે, સહી એની એકની જ હાલે બધી બાબતમાં, અને આપણે વેમાઈ ગયા છીએ એટલે ભગવાન અને અક્ષર મુક્તો આપણા દાંત બહુ કાઢે છે. હસે છે લોકો, વેમાઈ ગયેલાના દાંત બહુ કાઢે. અહીંયા પણ જે જ્ઞાની પુરુષો હોય એ આપણા દાંત કાઢે. મોટા સંતો કે મોટા એવા સમજણા માણસો હોય ને એ હશે કે ખરા વેમાઈ ગયા છે. આ દુનિયા કોઈની થઈ નથી, આપણી ક્યાંથી થશે? જર જમીનને જોરું કજિયાના છોરું, જેના ખીચામાં રૂપિયો આવે એ પોતાનો માને. કોઈનો રૂપિયો થયો એ તો બધે ફર્યા જ કરે. જે જમીનનો પોતાના નામે દસ્તાવેજ થાય આ મારી એમ કરે, અને ભૂમિ હસે છે કે તારા જેવા કેટલાય મારા ધણી થઈ થઈને ધૂળ ભેગા ધૂળ થઈ ગયા, હું એમ નામ છું. માણસ કેટલો અજ્ઞાની છે અને પાછા આધ્યાત્મિક માર્ગના આગેવાનો હોય, ભગવાધારી હોય, કાં તો ગાદીપતિ ધર્મ ધુરંધર કહેવાતા હોય, છત્ર ચમર ઢોળાતા હોય, પણ એક ભાવનગર નરેશ ક્ષત્રિય રાજવી પુરુષને જેટલી સમજણ ને જ્ઞાનની નિષ્ઠા કે ડટતા હોય એટલી ન હોય ત્યારે એમ લાગે કે રાજ્ય નેતામાં જો સમાજના હિતની વાત સમજવાની પૂરી તૈયારી હોય અને એ ફટ લઈને કામ કરી શકતા હોય, ત્યાગી શકતા હોય, તો ધર્મ નેતાઓમાં કેમ આટલો બધો મોહ છે? કેમ આનાથી કાંઈ નહીં છૂટતું હોય? અને વળી સત્સંગીને સાધુ કહેવાતા હોય એને પણ કથા વાર્તાને જ્ઞાન શિબિરો આત્મીય સભાન રવિ સભાન કાંઈની કાંઈ કથાને બીજું ત્રીજું સાંભળ્યું હોય ને લખ્યું હોય તો પણ ટાણે કાંઈ કામ ન લાગે, કશું અમલમાં તો મૂકી ન શકાય, કેટલી આશ્ચર્ય આ કથા છે! બોલો કેટલો મહાન માણસ, આખું રજવાડું દઈ રૈયતની લાઈનમાં આવી ગયો, બોલો. બાલ શર્મા ને ધન્યવાદ છે ને દીકરો, વેવાય વેવાણને અને દીકરાની વહુને ન્યા મૂકી દીધો. બોલો, આપણે તો દીકરાના વહુની હાવ હાચી વિવેકભરી વાત હોય ને તોય જો આપણા છોકરે માની હોય ને તો અકળાઈ જાય છે. બાયડીનો થઈ ગયો, અમે તને ખવાડી પવાડીને મોટો કર્યો છે, સમજ્યા? છોકરાને સોકડું ચડાવીને સોકડું હાથમાં રાખી, અને છોકરાની વહુને તો નોકરાણીથી વિશેષ કોઈ પણ પ્રકારની શોભા કે પદવી કે લાયકાત પ્રાપ્ત થવી જ ન જોઈએ. એ પાછી માથું કાઢી જાય તો આવી ભયંકર બીક અમુક સાસુ અને રાજદી સતાવે છે. આવી સાસુઓને એમ કીધું હોય ને કે તમારા દીકરાને ઘર જમાઈ તરીકે મૂકી દો ને તો જોવો ખેલ થાય, એટેક આવે હાહુને, એઠી પડે. અને આજ છે ને હૌથી વિશેષ ધન્યવાદ હું ભાગ્યવતી માતાને આપીશ. બાલ શર્મા તો પુરુષ છે, એનામાં તો કદાચ સમજણની ડટતા હોઈ શકે. એ તો આમાં લખ્યું છે કે વેદ વેદાંતમાં પારંગત થયેલા પુરુષ છે, શાસ્ત્ર ભણ્યા હોય એટલે સમજી શકે. પણ ધર્મદેવની માતા જે ભાગ્યવતી, એણે કાળજું કેટલું કઠણ રાખ્યું છે. પોતાના દીકરાને ઘર જમાઈ તરીકે છપૈયા મેલી, દીકરા અને દીકરાની વહુને લીધા વગર કોઈ સાસુ એમનેમ ઘેરે જાય, એ ઇતિહાસ કેવો હશે? કલ્પના કરો, તમારે એમ કરવાનું થયું હોય તો કેમ થાય? અમે તો હવે સાધુ છીએ, ત્યાગી છીએ, એટલે અમારે એ કલ્પના કરવી એ ઠીક નથી. પણ તમે ગ્રહસ્થ છો, હું તમને કલ્પના કરાવું છું કે તમારે એકનો એક દીકરો હોય અને આવી રીતે હાહરિયામાં અર્પણ કરવાનો થાય, શું થાય? વિચાર કરો. પાછા સુર નેતા રાજા દ્વારા એમને ઘણો ગ્રાસ પ્રાપ્ત થયો છે. બાલ શર્માને એ પણ વિચાર આવ્યો કે મારે વાહે વંશ નહીં હોય તો મારો ગ્રાસ જતો રહે, બધું પેડફાઈ જાય, સાચવનાર કોઈ ન હોય તોય કાંઈ નહીં. હવના ભલા માટે હું આ મારું છોડી દઉં છું, માલિકીપણું છોડી દેવું, મારાપણું છોડી દેવું અને બીજાના હિત માટે. એવા પણ મેં ઘણા માનવી જોયા છે કે દીકરા બે હોય એમાંથી એક દીકરો નાની ઉંમરમાં જેને ભણાવ્યો ન હોય, લગ્નય ન કર્યા હોય અને માંદો પડ્યો કે એક્સિડન્ટ થયું ને મરી ગયો, એની વાહે વર્ષો સુધી રોવે છે. બોલો, એ મરી ગયેલાને વિવશતાથી એ પણ અર્પણ નથી કરાતો કે ભગવાન હવે તમને આપ્યો એટલી હદે પશુ જેવા ન કહેવાય. કેમ જે પશુ આપણા કરતા ઘણા ડાયા છે, આને માણસને કઈ જાતના કહેવાય એ કઈ ઉપમા જ નથી. જોવો ને, દરેક પશુ પક્ષી પોતાના સંતાન મોટા કરે છે કે નહીં, મોટા થાય એટલે હવ છોડી દે છે કે નહીં, પાંખું આવે એટલે ઉડવા માંડે, પછી કોઈ એના પર સત્તા રાખે છે. હે માણસ જ એક એવું લુચ્ચું સ્વાર્થીલું પ્રાણી છે કે એની વાત જ ન કરશો, કોઈને કોઈ બાને એ સત્તા છોડે નહીં, મોહ છોડે નહીં. એક વયોવૃદ્ધ સંતે મને કહ્યું કે અમારે એક બહુ મોટા હતા, મોટા ધામની વાત કરું છું, નામ નથી દેતો કોઈનું, પણ એ મોટા મંદિરના મહંત હતા, શ્રીજી મહારાજ સંસ્થાપિત 6 ધામ પૈકીના અને મોટા ગણા દો, અને રોજ મંદિરસ્થ દેવોને પ્રાર્થના એમ કરતા હતા કે હે ભગવાન, 5 વર્ષ મારું આયુષ્ય ઓછું કરી નાખજે, પણ મરું ત્યાં સુધી ચાવી મારા હાથમાં રહેવા દીજે. એક આમ પ્રાર્થના કરતા અને ગે સ્વામી બન્યું એમ, એ રાતમાં મરી ગયા અને હવારે એનું શબ લીધા પછી એનું ઓશિકું લીધું, ઓશિકાને હેઠેથી ચાવીનો જુડો પછી કબજે કર્યો, એ ઓશિકે ચાવી રાખીને મર્યા, ભગવાને એનો સંકલ્પ સિદ્ધ કર્યો. રાતમાં એટેક આપીને ઉપાડી લીધા, 5 વર આયુષ ઓછું કહીને કહો ઓછું. આ કોઈ સામાન્ય વાત નથી, હું આ વાતને સામાન્ય નથી લેતો, બહુ ગંભીર લઉં છું, બહુ જ ગંભીર લઉં છું. માનવીને ચિદ અચિદ ઉપર જે પોતે માલિકી ભાવ કરીને બેઠો છે, એ માલિકીપણું કેટલું બધું વાલું હોય છે કે એના વિના એને જીવવું જ નથી, મરવું મંજૂર, પણ રૈયત તરીકે શ્વાસ નથી લેવો, રાજા રહીને જ મરવું છે. ત્યાં દેશના ક્ષત્રિયો રાજીઓના મગજમાં આવું હોય એ તો સમજી શકાય છે, પણ ત્યાગી સાધુ સંતોના મગજમાં પણ આવું હોય છે કે મંદિરની મહંતાઈને સત્તા ઉપર જ મારો અંતકાળ આવવો જોઈએ, હેઠે ઉતરી ગયા પછી મરવું નથી. સત્તાનો કેટલો પ્રભાવ માનસપટ ઉપર હશે કે સારા જ્ઞાની ત્યાગી વૈરાગીને પણ આ પ્રભાવ આટલો બધો માથામાં જડાઈ ગયેલો રહે છે. ભગવાનને પ્રાર્થના થાય, ભગવાનને કે રૈયત તરીકે એક દિવસે આ લોકમાં ન રાખીશ, સત્તા હોતા મરવું છે બસ, પ્રાર્થનાઓ કરે. ને ભગવાન તો દયાળુ છે, હવના સંકલ્પો પૂરા કરે, પણ કેટલી બધી નબળાઈ કહેવાય, કેટલું બધું બંધન કહેવાય, કેટલો બધો સત્તાનો મોહ કહેવાય, બેહદ કહેવાય ને. તારે ક્યાં કૃષ્ણકુમાર સિંહજી, ક્યાં આપણા બાલ શર્મા અને ભાગ્યવતી માં, એને લાખો વંદન છે જેણે હરિએ દીધેલી પારંપારિક પ્રાપ્ત સત્તા હકવાળી એ પણ પ્રેમથી છોડી દીધી, સૌના ભલા માટે છોડી દીધી. છોડો, છોડવું ગમતું નથી, અને ભગવાન પકડવા છે. કેવી રીતે પકડાશે? છોડ્યા વિના ભગવાન પકડાય? માયા છોડવી નથી અને ભગવાન પકડાય? ભગવાન પકડવાની વાત કરીએ છીએ અને માયા છોડવી ગમતી નથી. માયાના માલિક રહેવું છે અને શ્રીહરિના દાસ સેવક થવું છે. માલિક અને સેવક, માલિક અને દાસ બે રૂપ કઈ રીતે લેશું? હાથ ઊંચા કરવાનું, વળી ગન રાખવી, ભડાકે દઈ દેવા હામાને, એ કેવી રીતે થાય? શરણાગતિ, દાસ એટલે દાસ, પણ સ્વામી કેવી રીતે હોઈ શકે? એવડો એ સ્વામી ક્યાં થાય? સ્વામી તો એક જ છે, સહજાનંદ, બીજો કોઈ હતો નહીં, છે નહીં, હશે નહીં, થશે નહીં, આ વાત આમ જ છે. આ તો સિદ્ધાંત છે. સિદ્ધાંત કોઈ કાળમાં ન ફરે. સતયુગ હોય, કળિયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા યુગ હોય, હુજય હોય નહીં. ચિદ અચિદના પતિ, કંટ્રોલર, એકમાત્ર પુરુષોત્તમ નારાયણ છે. આપણે જ બધા વ્યામ આવી ગયા છીએ. તમે જેને તમારા છોકરા કહો છો, બૈર્યા કહો છો, છોકરાની વહુ કહો છો, ઘર કહો છો, સોનું ચાંદી, મકાન, જમીન, હગાવાલા જે તમે કહો છો, એ કોઈ તમારું નથી. લોઠાએ માલિક થઈ પડ્યા છો, વેમાઈ ગયા છો. કાળની એક ઝપટે બધું છૂટી જાય. સમજી મૂકો તો સારું ઘણું, નહીતર જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ કે નહીં મટે, સાચું કહું ખાય સમજી. સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમ. પરિસ્થિતિ મુકાવે એ બહુ કઠણ પડશે. સમજણથી, પ્રેમથી મૂકી દેશો તો બહુ જ આનંદ રહેશે. જુઓ, બધું મૂકવાનું જ છે, દેહ સુદ્ધા મૂકવાનું છે, પણ સમજી વૈરાગ રાખી જો મૂકી દે તો શાંતિથી બધું છૂટે, અને શરીર પણ બહુ શાંતિથી છૂટે. નહીતર શરીરે રોઈ રોઈને છોડવું પડશે, અને વ્યવહારે રોઈ રોઈને છોડવો પડશે, અને બૈરા છોકરા ઉપર, છોકરાની વહુ ઉપર હક ઠોકીને બેઠા છીએ ને, એ રાડ્યું નાખીને પરાયણે બાપા કઈને મેલવું પડશે. સમજીને છોડો તો બહુ સારું. છોડો, હરિભગત છો તમે, ભગત ભક્તાણીઓ ગણાવ, છોડી દો. જગતના જીવોને અમારે ક્યાં ઉપદેશ કરવા જવું છે? તમને કહીએ છીએ, તમારે ભગવાન જોઈએ છે ને, ભગવાન પામવું છે ને, તો છોડી દો આ બધું. આને પકડી રાખવું છે ને, ભગવાનને પકડી રાખવા છે, એ ક્યાં થશે? બેવાનું થતું નથી. મારું 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 ક્યાં સુધી કરશું? હું હું મારું મારું, બસ આ બે તો માયા છે. તે મહારાજે પણ વચનામૃતમાં ચોખ્ખા શબ્દમાં કહ્યું, અહમ મમત્વ રૂપ ભગવાનની માયા છે, હું મારું, આ જ માયા. એ છૂટી એટલે માયા ગઈ. હરિભગત ગણાઈએ, સાધુ ગણાઈએ, ડાયા ગણાઈએ, આગેવાન ગણાઈએ સત્સંગમાં, જ્યાં ત્યાં મંડળોમાં મોટેરા ગણાઈએ, પહેલી લાઈનમાં આપણા બહેણા થાય, થોડા દાન પુણ્ય કરી, થોડો સત્સંગની સેવાનો ભાવ દેખાડી, આમથી આમ સાધુ સત્સંગીના વચને આટા ફેરા મારી, અને આપણે ઘણા પૂજ્ય અને મહાન મનાણા છીએ, પણ માય જોવો જોઈએ એવું કાંઈ છે અંદર? હકીકત કાંઈ ખરી? વાસ્તવિકતા શું છે? આપણે ભાવનગર નરેશની જેમ 1800 પાદરનો રજવાડું છોડવા નથી હોય છોડી? આપણે ભાગ્યમતી માતાની જેમ ને બાલ શર્માની જેમ એકનો એક દીકરો હારામ મૂકી દેવાનો હોય, એની પત્નીના ને સાસુ સસરાના હાથમાં દઈ દઈ કો દઈ દઈ, કેટલી મોટી વાત છે. ધન્યવાદ ને, ધન્યવાદ ને, તમે કૃષ્ણકુમાર સિંહજીને, બાલ શર્માને અને ભાગ્યમતી માતાને જેટલા અહોભાવથી જોશો, જેટલો ધન્યવાદ દેશો, એનો જેટલો મહિમા લેશો, તો એના જેવા ગુણ તમારામાં સીધા આવી જશે. એ વાતને તમે જેટલી ઊંચીને મહાન માનશો ને, એમાં જેટલા આકર્ષાશો, એટલા એવા ગુણ તમારામાં ઓટોમેટિક આવશે. માટે એ વાતને વિચારીને એનો મહિમા સમજો. સમજવા જેવું છે. જે માણસને સારું ગમે છે ને, એનામાં જ સારું આવે છે. જે માણસને સારા માનવી ગમે છે ને, એ જ માણસ સારો બને છે. જે માણસ આ દુનિયામાંથી સારું સમજી શકે છે, શોધી શકે છે, એ જ સારો બની શકે છે. જેને સારું ગમતું નથી, સારું શોધવું નથી, કોઈની ખૂબીઓ જોવી નથી અને નર્યું નેગેટિવ વિચારવું છે, એ માણસ કદી મહાન નહીં બને. એનામાં સદગુણો સારા નહીં જ આવે. ભાગ્યવતી માતાએ એનો એક દીકરો સાસરામ દઈ દીધો. એમને વિચારતી હોય કે મારા છોકરાનું અહીં મૂકી દઉં છું, ત્યાંય તો એની વહુ ને એની વહુના મા બાપ બધા ભેગા થઈને મારા છોકરાને તો અહીં નકરું કામ કરાવશે, ભટુરીઓ બનાવી દે, અમારે શું ભૂખમરો છે ત્યાં રાખી. હે, પણ જ્યારે સમાજના હિતની વાત આવી, લોકોના કલ્યાણની વાત આવી, પરોપકારની વાત આવી, ત્યારે કાળજું કાઢે એમ બંને માણસોએ પોતાનો દીકરો દાનમાં દીધો. ધન છે ને, એ બેયને ધન છે ને, કાંઈક તો આમાંથી શીખવું કે નહીં, કે માથા મારી મારે જ કરવા, નો હખે જીવવું, નો કોઈને હખે જીવવા દેવા. ધિકાર છે આપણા સત્સંગને, ધિકાર છે આપણા સત્સંગીપણાના નામને. શરમ આવવી જોઈએ, બોલો, શરમ આવવી જોઈએ. આપણને વિચાર થવો જોઈએ કે હવે માથા ન મરાય એમ. ઓલે અપમાન કરે, ગણે નહીં, નજરે દેખાતું હોય કે હવે અમારા દીકરાને, દીકરાની વહુને, કે હવે અમારી દીકરીઓને કોઈને અમારી વાત ગમતી નથી, અમે બોલીએ એને બકવાસ જેવું લાગે છે, તો પણ છોડવું જ નહીં, માથા ભરાય ભરાય જ કરવા. અને એ જ બીકમાં કે પાછા આવડાવળી કોકના થઈ જાય, મારા રહેવા જોઈએ, મારા રહેવા જોઈએ, બસ મારા હાથમાં રહેવા જોઈએ. છોકરો ને છોકરાની વહુ મારા હાથમાં રહેવા જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. આજ સુધી મારો પતિ બિચારો મારો ગુલામ થઈને રહ્યો છે, તો છોકરા ને છોકરાની વહુ મારા ગુલામ કેમ ન રહે? પતિ કોઈ દી મારી હામું બોલી નથી, કોઈ જે મારો ધણી કહેવાય એ મારો દાસ થઈને રહ્યો છે, તો છોકરા ને છોકરાની વહુની તો હું સ્વામી નહીં ગણાવ ને, એણે તો હું કહું એમ કરવું જ જોઈએ ને. એમ આ બધી દેવીઓ સમજે છે. જેને પતિ સમજું બુદ્ધિશાળી ને બળવાન મળ્યો હોય ને, એણે તો આ નાગણીઓ નાથી સિદ્ધિ કરેલી હોય. પણ જેનો પતિ બિચારો હાથ જોડીને સેવા કરેલો હોય ને, એવી જે બાયડીઓ આ સંસારમાં છે ને, એના જે છોકરા છોકરાની વહુ હોય એની માટી દિશા સમજો. એવું જે ઘર હોય ને, ત્યાં દીકરી દેવાય નહીં. જ્યાં ધણી માથા ભારે હોય અને બાયડીનું કાંઈ ઉપજવા ન દેતો હોય ને, ત્યાં દીકરી દો ને તો દીકરીને દુઃખો શું આવે? મારું એક માર્કિંગ છે, જ્યાં બાયડીનું જ હાલતું હોય ને, ત્યાં તમે છોકરી દો ને એટલે હાહો આને તોડી જ ખાય તમારે. આ એક ધ્યાનમાં લેવા જેવું છું. જે ઘરમાં ભાઈનું ઉપજતું હોય નહીં ને, ત્યાં મુશ્કેલી સમજો. કારણ કે ઓલી ડોહી એના ધણી ઉપર આખી જિંદગી સિંહણી થઈને જીવી છે અને સત્તા ભોગવી છે સર્વે સર્વા, એ એના છોકરા ઉપરથી ને છોકરાની વહુ ઉપરથી સત્તા કેવી રીતે જવા દે, કેવી રીતે છોડે એ નાગણ, કેવી રીતે છોડે આને? હે, તો ભાગ્યમતી માતા ક્યાં અને આ દુઃખ દાતા ક્યાં? કેટલો ડિફરન્સ છે મારા ભાઈ. હે, ક્યાં કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર ગોહિલવાડ પતિ, અને ક્યાં ઓલા મહંત કે ચાવી મારી પાસે હોય ને તેડી જજો, ભલે 5 વર્ષ આયુષ ઓછું કહીને જો, પણ વૈયતની યારે બેહવું નથી, મહંત તરીકે જ બેહીને મરવું છે. શું માન, શું અહંકાર, શું સત્તા ઉપર પ્રેમ છે માણસને? બોલો, મોત કરતાં વધારે ચાવીઓ વાલી છે, સત્તા વાલી છે, ગાદીન તકિયા વાલા છે. શું ભગવાનમાં પ્રેમ હશે? ભગવાન તો આ બધું ભોગવવા માટે સાધન તરીકે જ હોય છે. કંઈ પ્રભુ કોઈને સાધ્ય હોતા નથી. કોક હશે એવા ભક્ત, એવા સંત કે જેને પ્રભુ સાધ્ય હોય અને બીજું સાધન હોય. આ બધા દ્વારાએ જેને ભગવાન પકડી લેવાના હોય. બાકીના તો ભગવાન દ્વારાએ આ બધું પકડી લેવાનું હોય. ભગવાનનો તો ઉપયોગ જ થતો હોય છે. ભગવાનનો તો ઉપયોગ થતો હોય. ઘણાને ભગવાન ડૉક્ટરની જગ્યાએ, ઘણાને ભગવાન વકીલની જગ્યાએ છે. જ્યાં ભગવાનનું જેવું કામ પડે ને હવ ભગવાનનો ઉપયોગ કરે છે. સમજાણું? કેટલાકને ભગવાન પેન ક્લિયર ગોળી જેવા છે. પેન ક્લિયર ગોળી ક્યારે લઈએ આપણે? દુખાવો થાય ત્યારે. એમ ભગવાનને ક્યારે સંભાળીએ ને ક્યારે પ્રાર્થના કરીએ? કંઈક જરૂર પડે ત્યારે. ઘણાને ભગવાન એક્સ્ટ્રા વ્હીલ જેવા છે. સમજ્યા? હા, જે વ્હીલ ચાલુ હોય ને એમાં પંચર પડે તેનું કામ પડે. એમ આ લોકના જે આપણે બધી સત્તા ને સુખ ને સાહેબી ને જે બધું ભોગવીએ છીએ ને એમાં પંચર પડે ને તો ભગવાનનું કામ પડે પ્રભુ. બાકી ભગવાનની કોઈને કાંઈ જરૂર નથી. ભગવાનમાં કોઈને પ્રેમ નથી. ભગવાન પાસે જે બધું છે ને એમાં જ બધાને પ્રેમ છે. સમજાણું? જગતના જીવોને અક્કલ આવી નથી. જે સંપ્રદાયમાં સત્સંગમાં આવ્યા છે ને એને અક્કલ આવી ગઈ છે કે આ બધું મેળવું હોય તો આને ભજવા પડે. અને જગતના જીવને અક્કલ નથી એટલે એ લોકો ભગવાનને ભજતા નથી, માનતા નથી. પણ હરિભગતને જે સાધુ થયા છે ને એને અક્કલ આવી ગઈ છે કે આ માણા ઉપયોગ કર્યા જેવો છે. એટલે આ બધા ભગવાનનો ઉપયોગ કરે છે. હવે મને કહો, આવડા હારા કે ભલે નથી ઉપયોગ કરતા એ હારા? બેમાંથી હારા કોણ? ભગવાનના તો એકેય નથી થયા. જે ભગવાનને નથી માનતા, જે લોકો સત્સંગી નથી, સાંપ્રદાયિક નથી, જે નાસ્તિક છે એ ભગવાનને નથી માનતા. અને જે બધા હરિભગત થયા છે, સાંપ્રદાયિક છે, એ ભગવાનને ક્યાં માને છે? ભગવાનની પાસે જે બધું છે, લક્ષ્મીજી, સુખ સગવડતા, સાધન, એને માને છે. આ જગતમાં જે નાસ્તિક માણસો છે ને, એણે સુખિયા થવા માટે પોતાની બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતકરણ, ફેક્ટરી, ધંધા, આ તે બધાનો ઉપયોગ કર્યો. અને જે બધા ભગત કહેવાય છે ને, એણે સુખી થવા માટે ભગવાનનો, સત્સંગનો, સાધુ સંતોનો ઉપયોગ કર્યો. બેમાંથી હારા કોણ? વિચારવા જેવું છે ને. કૃષ્ણકુમાર સિંહજી જેવા ને ધરમદાદા જેવા ને ભાગ્યવતી માતા જેવા ક્યાંથી કાઢશું? એવા મોટા માનવીઓ ક્યાંથી કાઢવા કે જેણે આ બધું ભગવાનનું માન્યું છે, બધું લોકોનું માન્યું છે, સત્સંગનું માન્યું છે, પોતાનું જેણે કાંઈ માન્યું નથી, પોતાને પણ જેણે પરમેશ્વરનો, સત્સંગનો, સમાજનો માન્યો છે, આટલી ઊંચી વિચારધારા ક્યાંથી કાઢીએ? કહો જોઈ. નજર ફેરવીને દુનિયા ઉપર જોઈએ છીએ ત્યાં તો કેવા કેવા બંધાયેલા, ભોટ, મૂરખ, અજ્ઞાની, હર્ષશોકની નદીમાં તણાતા માણસોના ઢગલે ઢગલા છે. એમાં આવા ઊંચા માનવીઓ તો ક્યાં મળે, કોણ મળે, ક્યારે મળે? અને એવા મળે તો એને લાખો વંદન. અને એવા હારા માણાને ખૂબ આપણે હૃદયમાં વિચારવા જોઈએ, એના ત્યાગને સમજવો જોઈએ, એની મહાનતાને આપણે પામવાની કોશિશ કરવી જોઈએ. ખરેખર એક વાત કહી દઉં, કૃષ્ણકુમાર સિંહજીને રાજા મટીને રૈયત થવાનો શું શોખ થયો છે? એને કઈ બુદ્ધિ નહીં હોય? એને વિશેષ રહેવાની ઈચ્છા નહીં થઈ હોય? અને જે જે વિશેષ રહેવાની ઈચ્છા રાખીને રજવાડાને પકડી અને પોતાનું રાખવા મથ્યા તો પણ કાળે કોઈના હાથમાં રજવાડું તો રવા ન દીધું. હવ ને પછી તો છે ને ગમે એમ કરીને રૈયત બનાવી દેવામાં આવ્યા. વિશેષ રહેવા ગયા, કોઈ તે વિશેષ રહી શક્યા નહીં. અને જેણે સમાજના હિત માટે પોતાની વિશેષતાને જતી કરી, એ કૃષ્ણકુમાર સિંહજીની વિશેષતા સુરતચંદ્ર રહેશે ત્યાં સુધી મારા જેવા ગાશે. આનો અર્થ પણ એ થાય છે કે વિશેષ રહેવા મથે છે એ કોઈ વિશેષ રહી શકતા નથી. માન રાખવા જાય છે એના માન જાય છે. જે માનનો ત્યાગ કરે છે એના જ માન વધે છે, જે વિશેષતા છોડે છે એની જ વિશેષતા કહેવાય છે. નાનો થવા ઈચ્છતો માણસ જ મોટો થાય છે, મોટો થવા મતતો માણસ હોવની આંખે સડે છે અને હોવ એને અંદરથી તુસ્કારી નાખે છે. તે બાપા કહીને એને નાનો રહ્યા વગર છૂટક્યો જ નથી. આ બધી સમજવા જેવી બાબતો છે. અજ્ઞાન છોડાય એટલું છોડવું. અદ્ભુત કથા આવી એટલે મને આટલો વિચાર આવ્યો તે આપની આગળ કહ્યો. હવે બાલ શર્માએ પોતાના પુત્ર અને પુત્રવધૂને જે હિતોપદેશ કહ્યા તે મને કહો એમ દાદા ખાચરે કહ્યું. એટલે દયાળુ મુક્તાનંદ સ્વામી ખૂબ ધીરજ રાખી અને વાત કરવા લાગ્યા. બાલ શર્માએ મનમાં ખૂબ જ ધીરજ રાખી એવો શબ્દ આવ્યો એટલે મેં આ બધી વાત કરી. પછી ભક્તિ દેવી આગળ તે સમયે પતિવ્રતા સ્ત્રીના બધા ધર્મ કહ્યા. હવે પતિવ્રતા નારીની મહત્તા આવે છે. બાલ શર્મા બોલ્યા કે હે બાળા, હે દેવ, મારા આ વચન સાંભળો જે તમારું અને સૌનું હિત કરનારા છે. પ્રથમ, મારી પુત્રવધૂને હું બે શબ્દ કહું છું. હે દીકરી, આ મારી વાતને ધ્યાનમાં લ્યો. જે સ્ત્રી પતિવ્રતાના ધર્મ પાળે છે તેના ઘણા મોટા સંકટ ટળી જાય છે. પહેલું જ વાક્ય અમૃત જેવું છે. એના ઘણા મોટા સંકટ ટળી જાય છે. પ્રારબ્ધમ લખ્યા હોય તોય, જીવનમાં આવવાના હોય તોય પતિવ્રતા ધર્મની આ તાકાત છે. અને જે નારી પતિવ્રતા ધર્મ પાળતી નથી એના ભાગ્યમાં દુઃખ લખ્યું ન હોય ને તોય સંકટને દુઃખ બધું આવી પડે છે. પતિવ્રતાના મા બાપ અને કુટુંબીઓ જે હોય તેનો પણ તત્કાળ પતિવ્રતાના પુણ્ય પ્રતાપે મોક્ષ થાય છે. આ નારી એને મોક્ષદાતા બને છે. જે સ્ત્રી પતિવ્રતાના ધર્મોને પાળતી હોય તે પોતાની ત્રણ પેઢી સુધીના બધા જ લોકોને તારી લેશે. લ્યો, બધાને તારી લેશે. શરીરમાં 3.5 કરોડ રૂમાડા હોય છે. પતિવ્રતાના સંબંધીને તેટલા વર્ષ સુધી સ્વર્ગનું સુખ મળે છે. સત્સંગી જીવનમાં તો આને 10,000 ગુણવાનું કહ્યું છે. એટલા વર્ષ સુધી એ સ્વર્ગમાં પોતાના પતિ સાથે રહીને સંબંધીઓ સાથે સુખ ભોગવે છે. સૂર્ય શશી હોન કુનિષ પાપા, બીવત પવન પરસત આપા, તપ તીર્થ વ્રત સાધન જેતા, ફલ પાવે પતિવ્રતા તેતા, પદ રેનું તેહી ત્રય જે સ્પર્શે, તાકુ પાતક કૌ ન દર્શે, પતિવ્રતા નારી હો જાવે, સતી નારી કે સંગ જો પાવે. સૂર્યચંદ્ર ને વાયુ સ્વયં નિષ્પાપ થવા માટે ડરતા ડરતા પતિવ્રતા નારીનો સ્પર્શ કરી શકે છે. તપ વ્રત અને તીર્થ જેવા જેટલા કલ્યાણકારી સાધન છે તે બધાનું ફળ પતિવ્રતા સ્ત્રીને વ્રતના પ્રભાવથી મળે છે. આ મોટા મોટા દેવો પતિવ્રતા નારીને અડી ન કે, પોતે બિચારા પોતાને પાવન કરવા સતી નારીનો ચરણ સ્પર્શ કરે તે બીવે કે નહીં, જો એની ક્રૂદષ્ટિ થાય એટલે ખુરાજીપો થાય તો બાળી દે, તો સૂર્યચંદ્રને વાયુ નહીં બાળી દે. આટલી પતિવ્રતા મહાન છે. પતિવ્રતા સ્ત્રીને પોતાના પાતિવ્રતથી જ તપ વ્રત તીર્થ વગેરે કલ્યાણકારી સાધનનું બધું જ ફળ મળી જાય છે, કર્યા વગેરે મળી જાય છે. જે સ્ત્રી પતિવ્રતા નારીની ચરણરજનો સ્પર્શ કરે છે તેમાં કોઈ પાપ રહેતું નથી. પતિવ્રતા નારીનો કોઈ સ્ત્રી સ્પર્શ કરે તો એને બધા પાપ બળી જાય. જે સ્ત્રી પતિવ્રતાનો સમાગમ પામે છે તે સ્વયં પ્રતિવ્રતા થઈ જાય છે. અત્યંત પવિત્ર જે પતિવ્રતા સ્ત્રીઓ થઈ છે તેના નામ હવે હું તમને કહું છું. એ બાળા વશિષ્ઠ પત્ની અરુંધતી, અત્રિ ઋષિના પત્ની અંસુયા, શિવજીના પત્ની સતી, એક ઋષિની પુત્રી સાંડિલી નામની હતી, એ પતિવ્રતા હતી. બ્રહ્માના પત્ની સાવિત્રી, ગૌતમ ઋષિના પત્ની અહલ્યા, પાંડવોના પત્ની દ્રૌપદી, મનુ મહારાજના પત્ની શત્રુપા, હિમાલયના પત્ની મેના, ઉત્તાનપાદના પત્ની સુનીતિ, ધ્રુવજીની મા, સૂર્યદેવના પત્ની સંજ્ઞા, અગ્નિદેવના પત્ની સ્વાહા અને અગસ્ય મુનિના પત્ની લોપામુદ્રા, આ 13 જેટલી સતીઓના બાલશર્મા નામ બોલ્યા. આ બધી અનુપમ સ્ત્રીઓએ પતિવ્રતાનો ધર્મ પાળીને પતિની સેવા કરી હતી. ઉપર કહેલી પતિવ્રતાઓના જેવા તમે થજો અને મારી કહેલી વાતને તમે સાચી માનજો. પતિમાં પ્રેમયુક્ત ભાવના કરશો તેનાથી તમે પ્રેમવતી કહેવાશો. સશાસ્ત્રને અનુસારે જે સદાચાર કહેવાય છે તેનું પાલન તમે તત્પરતાથી કરજો, પણ તેનું ઉલ્લંઘન કરવું નહીં. સદાચારનું પાલન કરનારાને આ લોકમાં અને પરલોકમાં અપાર સુખ મળે છે. સદાચાર પાલકને આઈન ત્યાં અપાર સુખ મળે છે, પણ જે તેનું ઉલ્લંઘન કરે છે તેના આલોક અને પરલોક બંને પાયમાલ થાય છે. આ શિક્ષાપત્રીની વાત છે. આવું બાલશર્મા બોલ્યા. હવે બાલશર્માએ સામાન્ય ધર્મ કહેવા માંડ્યા ભક્તિ દેવીને ઉદ્દેશીને. શિક્ષાપત્રીમાં જે લખ્યા છે એ જ બધા સામાન્ય ધર્મ આમાં છે. હે સતી, તે માટે તમે સાવધાન રહેજો સદાચારનું પાલન કરવામાં. સદાચારનું શ્રવણ કરીને તે પ્રમાણે નિરંતર પ્રેમથી વરતજો. સદાચારનું શ્રવણ કરતા રહીએ ને તો સદાચાર આપણામાં આવે. કથા વાર્તા દીકનનું ખૂબ દબાણ આપીને સાંભળવાનું એટલા માટે જ કહેવાય છે. મારા આ ઉપદેશને હૃદયમાં રાખીને જૂ માકડ કે ચાંચળ કોઈ પણ પ્રાણીની લેશ માત્ર પણ હિંસા ન કરવી. શિક્ષાપત્રીના 11મા શ્લોકથી આ વાત પ્રારંભ થઈ. દેવતા અને પિતરીઓને નિમિત્તે પણ બકરા મૃગલા આદિ પ્રાણીની હિંસા ન કરવી, કારણ કે અહિંસા તે સારરૂપ મહાન ધર્મ છે. હિંસા ન કરશો. સમાજમાં બૈરાવોને માકડ ચાંચળ માર્યાની બહુ ટેવ હોય છે. જ્યાં ખાટલા પસાડે ને પછી માકડ હેઠા મને ટપ ટપ મારે, આમ નકે કરે ફોડ નાખે, બધા ટોળા મારે. સમજ્યા? હિંસા ન કરવી, પાપથી ડરવું, કોઈ પણ પ્રકારના લોભથી કોઈ મનુષ્યની હિંસા ક્યારેય ન કરવી. મનુષ્યની તો ક્યારેય ન કરવી. ઘણા કહે છે હણે અને હણવામ દોષ નહીં, પણ એ મોક્ષ માર્ગીને માટે ઠીક નથી. ક્યારેય હિંસા ન કરવી, તેનાથી તમે આલોક અને પરલોકમાં અપાર સુખ્યા થશો. ક્રોધે કરીને કે મુજાઈને પણ કોઈ રીતે આત્મઘાત ન કરવો. એટલા માટે પોતાની તથા પારકી હત્યાનો બધી જ રીતે ત્યાગ કરવો. પારકી હત્યાનો નિષેધ કરીને પોતાની હત્યાનો પણ નિષેધ કર્યો કે પોતે પોતાને ન મારશો, આત્મઘાત ન કરશો. હિંસાની ના એટલે ના. હિંસા ઇતિત ઉપર પીડનમ, બીજાને પીડવા એને જ હિંસા કહેવાય છે. તીર્થમાત્રમાં ક્યારેય જઈને આત્મહત્યા ન કરવી. ઘણા દવા પીને મંદિરમાં હોઈ જાય છે, અહીં મરીએ કલ્યાણ થાય એમ, પણ આગીના લોપીને મરીએ કલ્યાણ થાય. યજ્ઞની પ્રસાદી ગણાતું એવું માંસ તે પણ ક્યારેય ખાવું નહીં. ભલે દેવને નિવેદન કર્યું હોય છતાં પણ સુરા અને મદ્ય પીવું નહીં. ક્યારેક અજાણતા પોતાને હાથે કોઈ અકાર્ય થઈ જાય તો પણ જાણીને પોતાના અંગનું છેદન ન કરવું. મદ્ય પીવું નહીં. હવે કહે છે કે જાણતા અજાણતા કંઈક અકાર્ય થઈ જાય તો પણ જાણીને પોતાના અંગનું છેદન ન કરવું. ઘણા પછી પોતાનાથી કંઈક ભૂલ થઈ જાય ને તો પોતે ને પોતે પોતાના કંઈક હાથને કેને કાપી નાખે છે. એ નહીં કરવું. અને ધર્મ કરવાને માટે પણ ચોરીનું કર્મ ન કરવું. ખ્યાલ આવ્યો? ઘણાને એમ હોય કે હું ક્યાં મારા હાટું કરું છું, આ તો મારે ધર્મ કાર્ય કરવું છે એટલે હું આ બધી ચોરીઓ કરું છું. અલ્યા ભલા માણા, ધર્મ કાર્ય કરવા માટે મંદિરોમાં કે સમાજમાં દાન દેવા માટે પણ ચોરી લેવું કે ખોટી સહીઓ કરવી કે ખોટા બિલ મૂકીને હેરવી લેવું એ તો બહુ પાપ કહેવાય. માટે દાન ધર્માદા કરવા માટે પણ અનીતિથી ધન રળશો નહીં. નીતિથી જે મળે, સત્ય માર્ગથી જે મળે એમાંથી જે દેવાય તે દેજો, બાકી ચોરીઓ કરીને ખોટું કરીને પછી વળી ધર્માદા કરવા, દાન કરવા, નામ કમાવા, આ બધા જાકૂબના ધંધા કરાય નહીં, આ ધંધા હારા નહીં. ધણિયાથી જે પુષ્પ કે કાષ્ટ આદિ વસ્તુ હોય તે તેના ધણીને પૂછાવીના ન લે. પણ જીવને છે ને મન બહુ છેતરી જાય, બહુ છેતરી જાય, પુણ્ય પાપ ઠેલાય. પહેલાં ધન રળવા પાપ કરે અને પછી એમાં પુણ્ય કરે અને પાછા બોલે પુણ્ય પાપ ઠેલાય. મન બહુ છેતરે, પૈસા પૈસા મળતા હોય ને થોડું ખોટું કરે ત્યાં તો એ કર્યા વગર રહેવાય જ નહીં, પછી પાછા રસોઈ દેવા આવે, લો ખાઓ બધા. આપણને એમ થાય કે આજ નકરું શરીર દુખ્યું, પેટમાં દુખ્યું, આ નકરા ખરાબ વિચાર થયા, એનું કારણ શું? અન એવું આવી જાય ક્યારેક ક્યારેક, સમજાણું? ધર્માદાનું ખાવાવાળાને તો બહુ ઉપાધી. હવે બીજી વાત કરે છે, ધણિયાથી જે પુષ્પ કે કાષ્ટ આદિ વસ્તુ હોય તે તેના ધણીને પૂછાવીને લેવી નહીં. કેટલી અદ્ભુત વાત છે. લ્યો, અહીંયા આપણે હરિભગત આવ્યા તે એને દાંતણ કરવું હતું લીમડાનું, તે કુટીરમાં ઉતારો આપ્યો તો ત્યાંથી હવારમાં જાગીને સાધુ આશ્રમે આવ્યા કે મારે એક દાંતણ કરવું છે, તમે કહો તો ડાળખી તોડું. એટલે ભાઈ એમાં શું પૂછવાનું હોય, લીમડાને પાર નહીં થાય, અમારે પવન વાવાઝોડું આવે ડાળા ડાળા ભાંગી જાય. તો કે એ ભાંગી નાખે વાયુ દેવ, પણ મારું કામ નહીં, મારે પૂછાવ કે તીરખું તોડાય નહીં, શિક્ષાપત્રી નાશ. બોલો, આવા ભગવાનના વચનને પાળનારા સત્સંગીઓ છે આજે, સમજાણો? કોકે કોકને કીધું કે કુંડલમાંથી ચરણરજ લઈ લેજો, અહીંથી ચોકમાંથી ધોઈ લઈ જવી હતી ઘેરે, સમજાણું? તે પૂછ્યું અહીંથી ધોઈ લઈ જાઓ કિલો મંદિરમાંથી, અહીંથી બધી ધોઈ લઈ જાઓ. અરે ભાઈ એમાં શું પૂછવાનું ભાઈ, તો પૂછા વગર કેમ લેવાય? લઈ જાઓ લઈ જાઓ, ધૂળ તો લઈ ગયા, સમજાણું? એક છોકરાને કીધું કે આ 100 રૂપિયા ગલ્લામાં નાખ્યા, મફત થોડું લઈ જવાય. તેના 100 રૂપિયા ધૂળના કિલો ધૂળના 100 રૂપિયા નાખ્યા. આવા સત્સંગી છે આપણે આંગણે, છે આપણામાં આ મહિલા કઈ ગુણ આવ્યા? બોલો, સમજવા જેવું છે ને? ભજન સ્વામી આપણા સાધુ બધા અમદાવાદ પરીક્ષા દેવા ગયા હતા, તે બોલો નિરીક્ષક આવ્યો ને એને ભજન સ્વામીને કીધું કે આ બધા લખે છે, તમે લખો, તક હું નહીં લખું, મારા ગુરુએ ના કીધી ચોરી નહીં કરવાની, પાસ થાય થાય, ન પાસ થાય ન પાસ થાય, ભગવાનને પાસ કરવા પાસ કરે, ન પાસ કરવા ન પાસ કરે, ચોરી કરીને પાસ નહીં થવાનું, તે ન કરી ચોરી. એટલે કીધું તો એ ન કરી, ધ્યાન રાખવા વાળાએ જ કીધું કે લ્યો આ બુક તમે લખી લ્યો, નક ના પાસ થશે તો ના પાસ. એટલો બધો એને પ્રભાવ પડ્યો તે એ માણસ કાલીબાગ વડોદરા મળવા આવ્યો હતો. બોલો કે આ સાધુ કેવા પડે, મેં કીધું તો ચોરી ન કરી. કે આપણું કેમ તારે અમથા કઈ સંત થવાય છે, અમથા હરિભગત થવાય છે, ભગવા પહેરી લેવાય, ટકો કરાય, સંત થવું અઘરું છે, સંતને સંત પણ આરે નથી મફતમાં મળતા, જીવન બદલવું જોઈને. બોલો, હવે ધોઈ લઈ જાય એ ગલ્લામાં પૈસા નાખે ને, ઘણા લંગરિયા નાખીને ગલ્લામાં જ પૈસા કાઢે. આ દુનિયામાં તો બધું છે, એના ધણીને પૂછ્યા વગર વસ્તુ લેવી નહીં, એમાં હું પૂછું એમ નો હાલે. ગાંધીજી એમ કહેતા હતા કે આપણે 2-5 જણા ઊભા હોઈએ અને આપણે કંઈક લખવામાં પેનની જરૂર પડી, હામા માણાના ખિસ્સામાંથી પેન ખેંચીને વગર પૂછે જો લઈ તો એ ચોરી કહેવાય. કહેવાય પેન આપશો મિનિટ, એ આપે પછી લેવાય. આપણે ત્યાં હવે એમાં હું પૂછું, બહુ બધું ઝીણું ઝીણું છે. માણા થવાની પહેલા જરૂર છે, પછી સત્સંગી થાય એ તો સારું. બોલો, આ તો સીધા સત્સંગી પાધરા પુરાણી, સમજાણો, આશ્ચર્યકારી વાત છે. વ્યભિચાર અતિ દુઃખદાયક છે એમ જાણીને તેનો ત્યાગ કરવો અને તેની પોતાને મુખે વાત પણ કરવી નહીં. જો આ ચારિત્રની બાબત આવી. હા, એ ગંધવાડો છે કે છે, એની પોતાના મુખે વાત પણ કરવી નહીં. ઝૂકટું ઇત્યાદિ જે વ્યસન તેનો દૂરથી ત્યાગ કરવો, તેમજ ગાંજો ભાંગ તમાકુ ઇત્યાદિ વ્યસનોનો ત્યાગ પણ મન વચન અને ક્રિયાથી કરવો. ઝૂકટું, જુગાર પણ ઘણા પ્રકારનો છે. સટ્ટા રમવા, આંકડા ભરવા, આ બધો જુગાર જ છે. ત્યાગ કરો. જેના હાથનું અન્ન અને જેના પાત્રનું જળ ન ખપતું હોય તે ક્યારેય ખાવું પીવું નહીં. પણ જગન્નાથપુરીમાં જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેમાં દોષ નથી. પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે પણ કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપવો નહીં. શિક્ષાપતિનો 20મો શ્લોક આવ્યો. અને કોઈને ગાળે તો ક્યારેય દેવી જ નહીં. એ દાનમાં દેવાની ચીજો જ નથી. ગાળીને પોતાની પત્ની એ કોઈએ દાનમાં ન દેવી, કોઈ નહીં. એ બહુ ખોટું છે. દેવતીર્થ વિપ્ર કૌ પતિવ્રતા સંત વેદ, નિંદા ન તિનકી કરના મન મે પાઈ ખેદ. દેવતા તીર્થ વિપ્ર પતિવ્રતા સ્ત્રી સાધુ અને વેદ, આ શની નિંદા કરવી નહીં. પણ મનમાં નિંદા સાંભળવાથી એ દુઃખી થવું, આ શની નિંદા કરવી નહીં. લ્યો, સાંભળવા જ દુઃખી થઈ જવું, સાંભળવી નહીં એમ કેશ. આ શની નિંદા થતી હોય ને તો કદી સાંભળવી, નિંદા કરવાની અમુક માણસને ટેવ પડી હોય છે, એ નિંદા કર્યા જ કરે. હો, ચાલુ જ રાખ. લ્યો, આજ સવારે મેં લખ્યું, નિંદક નિંદા કચરાને નાખે છે સદાય. નિંદક નિંદા કચરાને નાખે છે સદાય. કચરા પેટી આપણે થવું નહીં એમ, ટૂંકમાં એવું કંઈક લખીશું. એ તો એ કચરું નાખે જ કરે. આપણા કાનને કચરા પેટી ન બનાવી, એ કચરું સાંભળવું નહીં. પછી નિંદક નિંદા ગડફો કાઢે વારંવાર, સમજાણું. થૂકદાનની આપણા કાનને આપણે બનાવવાની લગાર. નિંદક માણસ નિંદારૂપી ગડફો ગફલીને કાઢે, તે આપણા કાન હું થૂકદાની છે એવા બધા ગડફા મળી ગયા ઘેલ ઘેલ કરવા. બોલો, સાંભળવું જ નહીં. કોઈક નિંદા શરૂ કરે લાલતો થાવ, બંધ કરો ને કંઈક બીજી સારી વાત કરો ભગવાનની. કોઈની ખૂબીઓની બે ચાર વાત સદગુણોની કરતા હો તો કરો. સદગુણ વિતરણ કરવું એ નાની વાત નથી. આમાં માણસના સદગુણ શોધવા એ નાની વાત નથી. સદવિચાર કરવા, સદગુણનું પ્રવર્તન કરવું, સદગુણ બીજામાંથી શોધવા ને શીખવા, અને આપણા માથે જેણે નાના મોટા જે કાંઈ ઉપકાર કર્યા હોય એને યાદ રાખવા ને બીજાને કહેવા કે એણે મારા માથે આ ઉપકાર કર્યો હતો, એ પણ બહુ મોટી વાત છે. આ બધા મોટા માનવીઓના કામ છે, નાના જ ન થાય. નિંદા સાંભળાય તો એ દુઃખી થઈ જાવ. કે જે દેવ દેવીની આગળ સુરા અને માંસનું નિવેદ થતું હોય તથા બકરા આદિ પશુની હિંસા થતી હોય તો દેવ દેવીનું શુદ્ધ નિવેદ પણ ખાવું નહીં. જો જે દેવ દેવીની આગળ હિંસા થતી હોય ને, એ દેવ દેવીને પેંડા ધરાવેલા હોય ને તો એ ન ખવાય. કેમ જે ત્યાં હિંસા થાય છે એનો પ્રસાદ ખાવ, તે અભડાઈ ગયેલો થયો કે નહીં. એ દેવ દેવીનો પ્રસાદ ન ખવાય. માર્ગમાં ચાલતા કોઈ દેવાલય આવે તો તે દેવને આદર થકી નમસ્કાર કરવા. લૌકિક સદાચાર વિચારવો પણ તેના અણગમાનો શબ્દ બોલવો નહીં. જોયું, કાલે આપણે વાત થઈ હતી. લૌકિક સદાચાર વિચારવો, એનો અણગમો ન કરવો. પોતાના વર્ણાશ્રમના ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો. પાખંડ ધર્મ તથા પરધર્મનું આચરણ ન કરવું. કલ્પી કાઢેલો લોકો એને પાખંડ ધર્મ કહેવાય, જે શાસ્ત્રમાં ન હોય. વેદ પુરાણ શાસ્ત્રથી બારો મન ઘડિંત કહેવાય, એનું આચરણ ન કરવું, અને પરધર્મનું આચરણ ન કરવું એટલે કે બીજાના ધર્મનું આચરણ ન કરવું, ત્યાગીના ધર્મનું ગ્રસ્ત આચરણ ન કરવું, ગ્રસ્તના ધર્મનું ત્યાગી આચરણ ન કરવું. આમ સદવાના વિધવાએ ધર્મ ન પાળવા, વિધવાના સદવાએ ન પાળવા, જેના જે કયા હોય તેને તે પાળવા. હવે હવના ધર્મમાં રહેવું, આચાર્ય આચાર્યના, સાધુએ સાધુના, બ્રહ્મચાર્ય બ્રહ્મચારીના, ગ્રસ્તે ગ્રસ્તના, સદવાએ સદવાના, વિધવાએ વિધવાના, ભાઈઓએ ભાઈઓના, ભાઈઓએ ભાઈઓના. મહારાજે નોખા નોખા એટલા માટે જ લખ્યા છે, ભેળસેળ ન થઈ જાય. આના એને પાળવાના, આના એને પાળવાના, ઓલા પાળે કે ન પાળે તોય આપણે ન પડાય. સમજાણું? બહુ ધ્યાન રાખવું જોઈએ. મનમાં એવું માનવાનું નહીં કે એને પાળતા પછી પાળવું જ પડે ને, એ ન કરાય. પરધર્મ પાળવા જ ક્યારેક માર ખાવાનું થાય. એટલે ગધાડાની વાત સાંભળી છે ને, એ કુંભારનો ગધેડો હતો, સમજ્યા? તે રાતના 12 વાગ્યે ચોર ઘરમાં આવ્યા એટલે એણે કૂતરાને કીધું, કુંભારના કૂતરાને, એટલે ભાઈ એ આ ચોર આવ્યા, તારો ધર્મ છે ભણવાનો, માલિક તને ઘણા વર્ષ રોટલા નાખે છે. કૂતરો કે હમણાંથી છે ને ઘણા સમયથી ઘરમાં ચોર નથી આવ્યા ને, એટલે માલિકને મારી જરૂરિયાતનો બહુ ખ્યાલ નથી રહ્યો, એટલે મને બહુ હાચવતો નથી, એટલે હું ભણવાનો નથી. સંબંધમાં પણ ગડપણ આવે છે, લાંબા સમયે આપણે કોકની જરૂર ન પડે ને, એટલે પછી આપણે પરસાદ પડીકા ઓછા થઈ જાય, ફોન બોન એમ થયેલું કૂતરાને કુંભારને. એટલે કૂતરો ભસ્યો નહીં, એટલે ગધેડાને મનમાં દુઃખ થયું કે માલિકનું ઘર લૂંટાય છે ને, નાલાયક ભણતો નથી. એ કે તું નહીં ભણી તો હું ભણીશ અને માલિકને જગાડીશ, પણ લૂંટાવા નહીં દઉં. ગધેડાનો બિચારાનો આશય ઊંચો હતો, સારી વાત હતી, પરોપકારનું કામ હતું, માલિક પ્રત્યે વફાદારીનું પણ કામ ગણાય, પણ આ એનો ધર્મ નહોતો. ને ગધેડો રાતે ભૂંક્યો, હોંચી હોંચી કરી મેલ્યું, અને કુંભારને એમ થયું કે તારી જાતનો હોવા દેતો નથી. ને કુંભાર ઊંઘમાં જાગ્યો, લાકડી લીધીને ફડા ફડે ફડા ફડે માંડ્યો નાખવા, અને ગધેડો ભૂંકી એવું થોડું મહેસૂસ થાય કે ચોર આવ્યા છે. કૂતરો ભય જ નક્કી થાય કે ચોર હશે. કૂતરોએ પછી દાંત બહુ કાઢ્યા, કેમ ગધાભાઈ, પરધર્મ પાડ્યાનું કેવું ફળ મળ્યું? કોડાઈ મારો ધર્મ છે, તારે ન પડાય સારું કરવા, વફાદારી દેખાડવા. પણ ઘણાને આવા શોખ થઈ જાય છે, પછી માર ખાય બિચારા. સમજ્યા? સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ, ગીતામાં એમ લખ્યું છે. માટે હવે હવના ધર્મમાં રહેવું. જોવો ને તમારે ને અમારી હેત બહુ, આપણે તો બહુ સારા સંબંધ મા દીકરાના ઘણા, અમને બાપ માને, મા માને, અમારે ને તમારે લાગણી પ્રેમ પારાવાર. તમને તમારા સંબંધીઓમાં હેત ન હોય ને એટલું અમારામાં હોય, ગુરુમાં સાધુમાં. પણ એટલું ધ્યાન રાખવું કે અમારામાં હેતને લઈને પાછી અમારી હાલ હાલવા ન માંડવી. અમે ત્યાગી છીએ ને, તમે સંસારી છો, અને તમારા વિશે અમારે હેત હોય ને અમારે તમારે વિશે હોય, એટલે તમારે છે ને બહુ આગ્રહ રાખીને તમારી હાલ અમારી પાસે ન હકાવવી. સમજાણું? અમુક પ્રસંગમાં અમારે ન હોય, તમારા લગ્ન પ્રસંગમાં, તમારા મા બાપના મરણ થયા હોય, છોકરાના મરણ થયા હોય, તો એમાં અમને લઈ જવાનો આગ્રહ તમારે ન કરાય, તમારી હાલ અમને ન શીખવાડાય. આવડો મોટો સત્સંગ, અમે નીતિ ઉઠીને કોક ને કોક મરે, અમારે કેટલાની નનામી ઉપાડવી. હા ઠીક છે, કોક એવું કાંઈક આકસ્મિક કે કોક એવો ભક્ત કે એવું હોય તો અમને ઈચ્છા થાય તમે આવી જાય, પણ તમારે અમને તમારી હાલે હંકાય નહીં, આગ્રહ રખાય નહીં. આમ તમારો ને અમારો ખૂબ ભાવ હોવા છતાંય પણ ધર્મ માર્ગ નોખા છે, એ પણ ધ્યાનમાં લેવું. અમને વ્યવહારમાં તમારા નાખવા નહીં, અમે તમારા વ્યવહારથી પર છીએ. સ્વામી આટલું કામ ન કરો, તમારે અમારે એ જ છે નું. એક જણો મારી આગળ આવ્યો, મને કે મારા છોકરાને અહીં તમે નોકરી રખાવી દો ને, આટલા ઉશીના અપાવો ને, મારે મુશ્કેલી છે. મેં ભલામણા ભગવાનને પ્રાર્થના કરી છે. મને કે ભગવાનને તો હું કરું છું, તમે ઓલા શેઠને કોને, તરત કામ થઈ જાય એવું છે, એમાં ભગવાન સુધી હું કામ લાંબા થાવ છો અને મને પ્રાર્થના કરવા લાંબો કરો છો. લ્યો, મેં કહ્યું ભલા માણસ, હું એવા બધા વ્યવહારમાં પડતો નથી. મને કે એટલું નહીં રાખો તો તમારે અમારે એ જ છે એનું. હું આવું થઈને ઊભું રહ્યું, હવે અમારે ઉશીના અપાવવાની નાશ, જામીનગીરું કરવું નહીં શિક્ષાપતિ, ના હવે એવડો કે તમે કરો, તમે વચ્ચે રહીને મને રૂપિયા અપાવો. હવે એ કેવી રીતે થાય? હેતનો અર્થ આ થાય, આપણે હેત ખરેખરું આપણા બધાના એક દિલને આત્મબુદ્ધિ પાકી, પણ તમે ગ્રહસ્થ ને અમે ત્યાગી, માર્ગ આપણા જુદા. માટે અમારે જાળવા જવું અને તમારે પણ જાળવા જવું. હેત ઓછું થવા દેવું નહીં અને એકાબીજીના માર્ગમાં એકાબીજીને ખોટા ઢળી જવા નહીં. હોવ ને હોવ ના ધર્મમાં રહેવું. પરધર્મ ભયાવહ, પરધર્મનું આચરણ ક્યારેય ન કરવું. જેનું વચન સાંભળવાથી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાના ધર્મનો નાશ થતો હોય તો તેના મુખથી પોતાનો વિનાશ છે એમ માનીને ભગવાનની કથા વાર્તા પણ સાંભળવી નહીં. લ્યો, જેની વાત સાંભળવાથી આપણા ધર્મનો નાશ થઈ જાય, ભગવાનની ભક્તિનો નાશ થઈ જાય એવા માણસ હોય તો એના મુખથી કથા વાર્તાએ ન સાંભળાય. એ તો કથા વાર્તામાં ઝેર દઈ દે, ભક્તિ ધર્મ આપણા ટાળી દે. માણસ ઓળખીને કથા વાર્તા સાંભળવી, જેમ વૈદ ઓળખીને દવા લેવી. પોતાનો અને પારિકો દ્રોહ થાય આવું સત્ય વચન પણ બોલવું નહીં, હાસું હાસું કરીને જીકે ન રાખવું. જોવું યદભૂત હિતમ તદ સત્યમ, આપણે વાત થઈ ગઈ છે એટલે એ નથી કરતો. ચોર પાપી વ્યસની કામી કિમિયાગર પાખંડી પ્રપંચી આટલાનો સંગ બધી રીતે તજ દેવો, સર્વથા ત્યાજ્યમ. ચોરનો સંગ ન કરવો, એના જેવા ગુણ આવે. બોલો, પાપીનો ન કરવો જે બહુ બધા પાપ કરતા હોય, વ્યસની હોય, હા કાયમ એની હારે રહ્યો તો તમને વ્યસની બનાવી દે. આ ઘરે હું કામી માણસનો સંગ ન કરવો, સમજાણું, સ્ત્રી લંપટ એવાનો સંગ ન કરવો. એવા હોય ને તો એ અવળે રસ્તે સડાવી દે, સમજાણું. સ્ત્રીઓને વિશે બેઠા ઉઠાની વાસનાવાળા, ટૂંકમાં જાજી ગર્લફ્રેન્ડો રાખીને આમથી આમ ફરતા હોય તો તમને ધંધે લગાડી દે પછી ઉડાવી, એના શું સારા વિચારો હોય કહો છો. એવાનો સંગ ન કરો, કિમિયાગરનો સંગ ન કરો, જે ખોટા લોકોને છેતરતા હોય, એક નોટની બે નોટને તાંબામાંથી સોનું કરતા હોય ને ઉલ્લું બનાવતા હોય ને બધાને, આવા જાગુ રહેવું. પાખંડી પ્રપંચી આ બધાનો ત્યાગ કરવો. ભક્તિ અને જ્ઞાનનું અવલંબન કરીને જે માણસ સ્ત્રી ધન અને રસાસ્વાદમાં આસક્ત છે, પાપમાં પ્રવૃત્તા હોય તેનો સંગય ન કરવો. આ શિક્ષાપતિનો 28મો ને. આમ બધા આ શિક્ષાપતિના શ્લોકો છે. અનંત ગણો લોભ દેખાડે તો પણ ન કરવો, આનો સંગ નહીં કરવાનો. ભક્તિને જ્ઞાનનો આધાર લઈ અને સ્ત્રી ધન અને રસાસ્વાદમાં રચ્યા પચ્યા રહેતા હોય તો ભાગવું ત્યાંથી. શ્રી કૃષ્ણ ભગવાન તથા તેના અવતારોનું જેમાં ખંડન કર્યું હોય આવા શાસ્ત્રોને ક્યારેય માનવા નહીં. 29મો, ભગવાન નથી એમ કહેતા હોય, ભગવાન અવતાર ધરતી ઉપર લેતા નથી એમ કહેતા હોય, એણે ખંડન કર્યું કહેવાય. ભગવાન નથી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું ખંડન કર્યું, અવતારો નથી એટલે ભગવાન અવતાર લેતા નથી એમ ખંડન કર્યું. માટે એવા શાસ્ત્રો માણસોની વાત ક્યારેય માનવી નહીં અને તેને નહીં માનો ત્યારે જ શ્રીહરિ તમારા ઉપર રાજી થશે. ગાયા વિનાનું દૂધ તથા પાણી પીવું નહીં, તે અળગણ પીવાથી મનુષ્યની બુદ્ધિ મલિન થઈ જાય છે અને જે પાણીમાં ઝીણા જંતુ ઘણા હોય તેનાથી નાવા ધોવાની ક્રિયા ક્યારેય કરવી નહીં. જે ઔષધમાં દારૂ અને માંસ ભળેલા હોય અને અજાણ્યા વૈદ્ય તે આપ્યું હોય, કદાચ શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો પણ તે ઔષધ ખાવું પીવું નહીં. તેડી જાય ભગવાન ધામમાં, પહેલું મળું તો શરીરનું મૃત્યુ થશે, કાંઈ એ બધું ખાદ્ય જીવી જવાય છે એવું કાંઈ નથી. માટે કહે છે પ્રાણ નીકળી જાય તો પણ એ ખાવું નહીં, ભગવાનના ધામમાં જવું, ભગવાનની મરજી સમજી. લોક અને શાસ્ત્રમાં નિષેધ કરેલા સ્થળોમાં તથા પવિત્ર સ્થળોમાં મળમૂત્ર આદિ ક્રિયા કરવી નહીં, ચોર માર્ગે કરીને પહેવું નહીં તથા ત્યાંથી બહાર નીકળવું, ગમે ત્યાં ગળફો કઢાય નહીં, ગમે ત્યાં થૂંકાય નહીં અહીં પવિત્ર ભૂમિમાં. માટે એ બધાએ ધ્યાન રાખવું. આપણે થૂકીને આવ્યા જઈને યાત્રાળુનો પગ આવે, આપણાને આપણા માણસનો આવે, કેટલું ખરાબ. એટલે થૂકદાનીઓ આપણે મૂકી છે, આખી પાછી થઈ ગયું હોય પાછી હરખી કોઠારી મૂકી દીજો, એમાં થૂકવું. હરખી ટેવો પાડો શિક્ષાપત્રી, તો વિદેશવાળા આ શ્લોક વધારે પાળશ એટલે સુખી ગણાશ. આપણે પાળો, આપણે મોટા શહેરોમાં દાદરાના ખૂણા ભીર્યા હોય, તે લોકો વળી ઓર એક પાપ કરે છે ને હનુમાનજી ગણપતિ સાંઈબાબા થાપે એની આ કોણ જોવે, એની માથે અભિષેક કરી નાખે લોકો. જેને હનુમાનજીની મૂર્તિ ઉપર લોકોને થૂકાવ્યા એને પાપ તો લાગે ને, પોતાના સ્વાર્થે એને દેવ પધરાવ્યા. બોલો, એ જગ્યા દેવ પધરાવાની સેન આવું છે આ દુનિયામાં? કોને કહેવા જવું? હાલે છે ને બધું આપણે સમજવાની જરૂર છે. ચોર માર્ગે કરીને પહેવું નહીં તથા ત્યાંથી બહાર નીકળવું નહીં. ધણિયાતી જગ્યામાં તેના ધણીને પૂછ્યા વગર ઉતારો કરવો નહીં. લ્યો, બસમાં દરવાજે ચડવું, બારી જવું નહીં. અહીં ફોટો મારે પોલીસ, એક સાધુ બારીએ છેડે, પોલીસે એક નાખી હેઠા ઉતરીને કે તું મને શું મારતો? આ તો અમે મારા ભગવાનની આજ્ઞા લોપી એટલે તું મારી ગયો. બોલ્યો કે સારું, દરવાજે જ ગરો તો પાછો ઓલ્યાને આમ ટળક્યો. બાપુ કહેવાય ને, ધણિયાતી જગ્યામાં તેના ધણીને પૂછ્યા સિવાય ઉતારો કરવો નહીં. ધણીને પૂછ્યા વગર ઉતારો કરવો નહીં. મહારાજ અહીં બરવાળામાં પૂક્યો અને બોલે ગયો દીધું. મહારાજ કે માર્યા એટલે આપણે લખ્યું ને આપણે લોપ્યું, ભાગો ભાગો. કે મહારાજે આવી વખત ચરિત્ર કર્યું છે આપણું. જા બરવાળા પુરુષોએ સ્ત્રીના મુખથી જ્ઞાન વાર્તા સાંભળવી નહીં. લ્યો, સ્ત્રી સાથે વાદવિવાદ ન કરવો અને મનમાં લાજશરમ રાખવી, નિર્લજપણે વર્તવું નહીં. સમજાણું? આ એમના મોઢેથી જ્ઞાન વાર્તા સાંભળવામાં ક્યારેક બહુ મોટું જોખમ થઈ જાય છે. વિચારવીન તત્કાલ કરના નહીં કાજ કહું, ધર્મ કુકરના હાલ તાકી વિલંબ ન કરના કબું. વિચાર્યા વિના કોઈ કામ તત્કાલ કરવું નહીં, પરંતુ ધર્મ સંબંધી કામ તો તત્કાળ વગર વિચારી કરી નાખવું, પણ વ્યવહારિક કામ તો ખૂબ વિચારવું, પ્લાન કરવું, ગણવું, સમજવું, માથા બેડવું, પછી આરંભ કરવો. કૂદી પડવું નહીં સીધું લાભ જાણીને, મરાઈ જાય ઘર વેચવા પડે ને આપઘાત કરવો પડે. ગ્રહી કે ધર્મ હિ જેહ, સામાન્ય એસે હે બહુવિધ, સુન્ના સબહિ તેહ, જ્ઞાન વિના જન પશુ સમા. આ રીતે ગ્રહસ્થના સામાન્ય ધર્મ છે તે અનેક પ્રકારના છે, તેને પ્રેમથી સાંભળવા જોઈએ, કારણ કે જ્ઞાન વિનાનો મનુષ્ય પશુના તુલ્ય ગણાય છે. પણ છત્રી સુધી લીધા સ્વામીએ શ્લોકો શિક્ષાપત્રીના, આ બધી શિક્ષાપત્રી વાંચી આપણે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં ભક્તિની આગળ બાલ શર્માએ ગ્રહસ્થના સામાન્ય ધર્મ સંક્ષિપ્તથી કયા, એ નામે વિષમો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.